आचार्य जिन शासनोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधिका पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
આ રત્નકરણ શ્રાવકાચાર એનો આ પાંચમો શ્લોક છે, તેમાં આપ્તનું લક્ષણ બતાવ્યું છે। આપ્ત એટલે જે જીવોને એમના હિતનો ઉપદેશ આપે એને આપ્ત કહે છે। તો એનું લક્ષણ બતાવ્યું છે, આપ્તેનો ઉષ્ણ દોષેણ સર્વજ્ઞી આગમ ઈશ ભવિતવ્યમ નિયોગેન ન અન્યથા પ્રાપ્તતા ભવિત। કે આપ્ત છે નિયમથી અઢાર દોષ રહિત વિતરાગ આગમના ઈશ અર્થાત આગમના ઉપદેશક હિતોપદેશી હોવા જોઈએ, કારણ કે બીજી કોઈ રીતે આપ્તપણું એટલે કે સાચા દેવપણું હોઈ શકે નહીં। તો જે આગનો હોય એ જ ઉપદેશ આપવા માટે યોગ્ય છે। જે આપણો તીર્થંકર હોય, ધર્મતીર્થની પ્રવર્તના કરે, તો ધર્મતીર્થની પ્રવર્તના કરનાર કેવો હોય એના લક્ષણ બતાવ્યા છે। કંઈ આનાથી ઓછું કોઈ નામથી આથી વાત નહીં, આ ગુણ હોય એને જ આપ્ત કહેવાય, આ ગુણ હોય એ જ ગુરુ કહેવાય અને એ જ ઉપદેશ આપી શકે। બીજા ઉપદેશ આપવાની જૈન દર્શનની અંદર ઉપદેશ આપવા માટે અને તીર્થની સ્થાપના માટે, તો તીર્થંકરો તીર્થની સ્થાપના કરે અને એની પરંપરાની અંદર ગણધર આદિ બધા થાય, તે ગુરુ પરંપરા ચાલે। આપણે ત્યાં ગુરુ પરંપરા છે અને બધા દર્શનોમાં એક ગુરુ પરંપરા ચાલી આવે છે। પણ આપણા આદ્ય ગુરુ કોણ? તો કે તીર્થંકર દેવાધિદેવ, જે પૂર્ણ વિતરાગ છે, જેને પૂર્ણ જ્ઞાન છે, ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે એવી જે જ્ઞાનની તાકાત છે, એવું જે જ્ઞાન ધરાવે છે, તે જ આપી શકે ઉપદેશ। એટલે આપણે પરમ ગુરુ આદ્ય ગુરુ એ, પછી એમની પરિપાટીની અંદર હવે એમનો ઉપદેશ સાંભળી અને ગણધર હોય, જે ચાર જ્ઞાનના ધણી હોય, ગણધર હંમેશા ચાર જ્ઞાનના ધણી હોય, એમને કેવળ જ્ઞાન ન હોય પણ મતિશ્રુત અવધિ અને મનોપર્ય ચાર જ્ઞાન હોય એમને, તો એ ચાર જ્ઞાનના જે સ્વામી છે એવા જે ગણધર છે એ ભગવાનની વાણીનું રહસ્ય જાણવાને માટે ઉત્તમ પાત્ર છે। ભગવાનની વાણીનું સંપૂર્ણ રહસ્ય જાણનાર કોણ? તો કે ગણધર। અને ગણધરની જે ઉપદેશ આપ્યો હોય એની પરંપરાની અંદર જે જે ગુરુઓ થયા હોય, તો ગુરુનું લક્ષણ શું? કે જેને આત્મજ્ઞાન તો હોવું જ જોઈએ, આત્મજ્ઞાન વિના કંઈ ગુરુ પણ છે નહીં, જેને આત્મદર્શન થયું હોય એવા અને સંયમધારી એને જ ગુરુ પણ જૈન દર્શનમાં કહ્યું છે। બીજો ગમે એ ગુરુ હોઈ શકે નહીં, બીજા દર્શનોની અંદર તો ગુરુ પરંપરા ચાલે છે। તો જે ગુરુ હોય એનો દીકરો ગુરુ, પછી એનો દીકરો ગુરુ, એનો દીકરો ગુરુ, એમ પરંપરા ચાલે છે જૈન દર્શનની અંદર, તો ગુણ સાથે સંબંધિત વસ્તુ છે। અને જે સંયમી હોય, ત્યાગી હોય, આત્મજ્ઞાની હોય એ જ ગુરુ થઈ શકે, એ જ ઉપદેશ આપી શકે, બીજા કોઈ ઉપદેશ આપી શકે નહીં, એવો આપણે ત્યાં નિયમ છે। પછી સંયમ ન હોય અને ચોથે ગુણ સ્થાનકે હોય, એટલે કે પાંચમા વ્રત ન હોય, ચોથે ગુણ સ્થાનકે હોય પણ જો સમ્યક દ્રષ્ટિ હોય, અને જો એને ઘર ન એટલે ઘરબાર ન હોય, વેરા છોકરા આદિ ન હોય તો એ આપે. પણ એનાથી નીચેની ભૂમિકામાં તો ઉપદેશ આપવાનો અધિકાર જ નથી. કેમ કે જે કંઈ ઉપદેશ આપે છે એમાં પોતાનો અનુભવ તો છે નહીં, એટલે શાસ્ત્રને પોતાની કલ્પનાથી અગર તો ગુરુ પરંપરે જાણવું હોય પણ છતાં એને જ્ઞાન યથાર્થ નથી, એટલા માટે ક્યાંક ને ક્યાંક એની ભૂલ થવાની, પરસ્પર વિરોધી ઉપદેશ. અજ્ઞાનીનો હંમેશા ઉપદેશ પરસ્પર વિરોધી આવવાનો, એક સરખો ઉપદેશ એમનો આવે નહીં. આ તો એક આ સાધનને વિશેષતાથી બતાવે, કોક સાધન હોય મુખ્યને ગુણ કરે, અમુખ્યને પ્રધાન કરે, એવી ઘણી ભૂલ થાય. કારણ કે એને ઉપદેશ તેને યાદ રાખેલો છે ને, અનુભવપૂર્વકનો નથી, તો અનુભવપૂર્વકના ઉપદેશની અંદર ક્યાંય ભૂલ આવતી નથી. કેમ કે જેવું પોતે જુએ છે એવું જ કહે છે અને વર્તમાનમાં જુએ છે. જેને આત્મજ્ઞાન થયું એ વર્તમાનમાં પોતાનું સ્વરૂપ પ્રતિપળે અનુભવી રહ્યા છે અને સાથે સાથે પર પદાર્થો પરરૂપ છે એ બધું યથાર્થ જાણે છે, પોતાના રાગાદિક જે ભાવ છે એ બધાને પરરૂપ જાણે છે, એ સતત એને અનુભવ છે, તો એ અનુભવના આધારે એની વાત હોય છે. ભાતશાસ્ત્રના જાણનાર એને હિતોપદર્શી કયા નથી. એટલે સંબંધી આ વાત આત્મસિદ્ધિમાં બે ઠેકાણે બે ગાથાઓ બતાવી છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જ હોય. અને બીજામાં કહ્યું આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ, સદગુરુનું લક્ષણ બતાવ્યા. તો એને જ ઉપદેશ આપવાને અધિકાર છે, અને છતાં જે બીજા ઉપદેશ આપશે તો એમાંથી ભૂલો આવવાની, કલ્પિત થવાનું, કાં તો પછી સંપ્રદાયનો આગ્રહ, આ આગ્રહ એવું બધું આવ્યો જ જવાનું. સ્થાનકવાસીનો આગ્રહ કર્યો એને રહે જ નહીં, મૂર્તિપૂજકનો આગ્રહ કર્યો એને રહે જ નહીં. એમ દરેક દિગંબરમાં હોય કહો, પણ જેને સમ્યક જ્ઞાન જેને છે એના અંતરમાં કોઈ પ્રકારનો આગ્રહ સંપ્રદાય આ તે દ્રષ્ટિ રાગત એને હોય જ નહીં. એ તો સહજ જે સત્ય હોય એનો જ ઉપદેશ આપે, કેમ કે સત્ય પોતે અનુભવે છે, સત્ય પોતે જાણે છે, સત્ય વર્તમાનમાં પણ પોતે જાણે છે, તો એના ઉપદેશમાં કોઈ પણ ઠેકાણે ભૂલ આવતી હોતી નથી. અને કોઈક એવો પ્રશ્ન આવે કે તે વખતે એને ખ્યાલ ના હોય તો કહી દે કે ભાઈ મને ખબર નથી, તમે વિશેષ કોઈ જ્ઞાન હિંદામાં પૂછી લેજો, આ વાત તો મને ખ્યાલ નથી, એ તરત એમ જ કહી દે. પણ પોતાની મોટાઈ બતાવવા માટે એમ નથી ગમે એમ અર્થ પર બેહાડ કરે નહીં, એના અનુભવ સાથે જે અર્થ બેસતા હોય એ વાત કરે. અને એવા અનુભવી જે હોય છે પુરુષોને અંતમ એક લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છે, લબ્ધિ એવી જાતની પ્રાપ્ત હોય છે કે સહજતાથી એનું વચન આવ્યા કરે, એને કંઈ એવો વિચાર કરવો ના પડે કે મારે આને શું આનો અર્થ કરવો કે શું ન કરવો, તો સહજ બોલો ને તેનો ઉત્તર આવ્યો નથી એવી, કેમ કે ખૂબ મંથન કર્યા પછી, ખૂબ તત્વ વિચાર કર્યા પછી પોતાના આત્માનો અનુભવ થાય છે, એની પહેલા કોઈ આત્મા અનુભવ થતો નથી. તો એને બધા જાતના પ્રશ્નોનો અનેક રીતે વિચારો કરેલો હોય છે, અને કોઈ પણ પ્રકારનો એમને આગ્રહ સંપ્રદાય આદિનો કોઈ આગ્રહ હોય જ નહીં, સત્યનો જ આગ્રહ હોય, સંપ્રદાયનો આગ્રહ ન હોય એને કોઈ સંપ્રદાય ચલાવવો જ નથી. આત્મજ્ઞાની હોય એને કોઈ સંપ્રદાય ચલાવે જ નહીં, એ તો એમ થાય કઈ વાંધો તો મૂકે જતા રહે. હમણાં પછી પ્રસંગ બનેલો તો કાંજુ સ્વામી ત્યાં, આપણે ત્યાં પછી પેલો દુષ્કાળ ગુજરાતમાં પડેલો અને અહીંયા પ્રતિષ્ઠા વિધિ થવાની હતી, તો એ વખતે લગભગ 20,000 માણસો ત્યાં આવેલા. તો એની પહેલા ગામ લોકો અમુક હતા તેને વિરોધ કર્યો કે ભાઈ અત્યારે દુષ્કાળની પરિસ્થિતિ છે ને, તમે આ પ્રમાણે આટલું બધું અહીં વાપરો એ ઠીક નહીં. તો કાંજી સમય કઈ વાંધો, હું તો જતો રહું, હું તો સોનગઢ છોડીને જતો છું, મને કઈ વાંધા જેવું છે નહીં. એના મનમાં ના આવે કે આ સોનગઢના બધું આનું શું થશે, એના ડેરાસરનું શું થશે, આ બધું ઉભું કર્યું છે એનું શું થશે, એવો વિકલ્પ જ ન હોય, કશું નહીં કે બંધ રાખો. પછી ગામના લોકો પાછા આવ્યા તો કે તમારે કરવું, કે આ લોકો તો એવું દુષ્કાળની પરિસ્થિતિની અંદર સોનગઢની અંદર બધે ઠેકાણે ગામના બધા માણસોની મદદ કરવામાં આવે છે, એ લોકો ઓછા ભાવે અનાજની દુકાનો આ તે ગરીબ માણસો બધું સારી વ્યવસ્થા કરે છે. પણ બે ચાર જણા એવા વિરોધી હોય ને એ લોકો આ બધું કરે, પછી એ લોકો પાછા એવા આવ્યા કે ના 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 તેમ જતા નહીં, એમ કે એ જતા હોય તો ગામનું બધી શોભા જતી રહે. તો એને આપણે તો શું કેવું છે કે એમને કોઈ સ્પૃહા નથી હોતી કે ભાઈ હું સોનગઢ મેળવું તો કઈ નહીં, આપણે બાજુમાં જઈને બીજે રહીશું, બોટાદમાં રહીશું, આપણે શું બોટાદ હશે ને બધું હશે, એને એમ છે ઢસામાં જઈને એને પણ એને કઈ બીજી એને ખબર છે કે જે ક્ષેત્રે આ શરીરને જવાનું છે એ ક્ષેત્રે આ શરીર જશે એવું જ્ઞાન એને દબ નિર્ણય હોય છે. એટલે એને કંઈ પણ જાતનું એને પેલા લોકો પ્રતિ દ્વેષ નથી હોતો કે ભાઈ આને કેમ ના પાડે શું એવું ના હોય, કઈ નહીં એમ નતું થવાનું નથી. તો હવે આપણે ત્યાં આટલા લક્ષણ વાળા હો એ જ ઉપદેશ આપી શકે એવું આપણા જૈનની અંદર એની આમનાય છે કે આટલું હોવું જોઈએ. એ નવો ઉપદેશ આપે તો શું થાય, ઝઘડા શું થવાનું, બીજું સંપ્રદાયિક ઝઘડા, એ ઝઘડાનો પાર નહીં, એનો અંત નહીં. અને મિત્ર દ્રષ્ટિ હોય એને પછી થોડુંક બોલાવ કરવાની જરાક વિશેષતા હોય અને પેલા અજ્ઞાની ટોળું બેઠું હોય તો એને ઉપદેશ આપે તો બધા હા એ હા અને એને પુષ્ટ કરે. એમ જોયું ને અંતરિક્ષનો એમાં કઈ કોઈ ઝઘડો કરાવવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હવે જે અંતરિક્ષજીની અંદર એક પણ શ્વેતાંબરનું ઘર નથી, બધા દિગંબરોના ઘર છે. હવે ત્યાં શ્વેતાંબરનો જિકર કરવાની જરૂર નથી, ભગવાન પૂજાય છે, ભગવાન પૂજ્યો હોવા જોઈએ, રોજ પૂજાવા જોઈએ. તો કે ના ઝઘડો એ સંપ્રદાય ચક્ષુ કાઢે ને પેલું આમ બધા ઝઘડા જ આ બધી વસ્તુ સંપ્રદાયમાં જ્ઞાનીઓ તો આ વસ્તુમાં પડતા જ નથી. તમારું ઘર નથી તમારે એનું. હવે આપણા ગુજરાતની અંદર નહીં હોય તો એવા કેટલાય દેરાસરો છે કે જ્યાં કોઈ પૂજા થતી નથી, જેનું ઘર જ નહીં, બધા જતા રહ્યા હોય દેરાસર બાકી નહીં હોય. હવે એની વ્યવસ્થા કોઈને કરવી નથી, અહીં ઝઘડા કરવા છે. મૂળ તો અજ્ઞાનીના ઝઘડા હોય. આપણે ત્યાં તીજ ચોથના ઝઘડા, પેલો કે ત્રીજે પ્રતિક્રમણ થવું જોઈએ, પેલો કે ચોથે થયું, પેલો કે પાંચમે થવું જોઈએ. હવે એમાં કહે ગમે દિવસે કરે ભાઈ પ્રતિક્રમણ જે લાભ થશે તો ઠીક છે, પણ સામાજિક વસ્તુ છે, એક દિવસ હોય તો સારી વાત છે. પણ એના વીસ વીસો ને પચીસ પચીસ વર્ષ તમારા ઝઘડા ચાલે, આ કોઈ નિંદા માટે નથી, આ કોઈ જ્ઞાનનું લક્ષણ નથી. બધા જ્ઞાનના લક્ષણ છે. તો જ્ઞાનીને તો સત્યનો એકનો જ આગ્રહ હોય છે. પરમ એટલે કૃપાળુભાઈ વાત કરી છે, ભાઈ હું કોઈ મતમાં નથી, કોઈ ગચમાં નથી, હું આત્મામાં છું. કેમ કે એને તો આખું જ્ઞાન ખુલી ગયું છે. તો આપણા ત્યાં એવી પરિપાટી છે. તો આપણા આપતો કોણ? એટલે કે આપણા મૂળ ઉપદેશ પરમગુરુ, એને પરમગુરુ આપણે કહેવામાં આવે છે. પરમગુરુ તીર્થંકર આપણા પરમગુરુ છે, આદ્યગુરુ. બસ ત્યાંથી આપણે ગુરુ પરંપરા ચાલુ થાય. બીજે ઠેકાણે પરંપરાઓ ગુરુની છે, પણ ભિન્ન ભિન્ન રીતે બધી છે. આપણે ત્યાં તો ગુણ ગ્રાહી ગુણ હોય તો જ ગુરુ, બાકી ગુણ ન હોય તો કોઈ ગુરુ હોઈ શકે, હોઈ શકે જ નહીં. તો એ આપતાના અહીં લક્ષણ બતાવ્યા કે શું બતાવ્યું કે નિયમથી વિતરાગ હોવા જોઈએ, જેને રાગ દ્વેષનો અભાવ હોવો જોઈએ. અને એમને ક્ષુધા આદિ 18 દોષ હોવા ન જોઈએ. 18 દોષનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કયા 18 દોષો ન હોવા જોઈએ એ બીજી ગાથામાં કહ્યું છે. તો વિતરાગ હોય હંમેશા નિર્દોષ, જેને રાગ દ્વેષ ન હોય નિર્દોષ જ હોય ને. તો ભગવાન નિર્દોષ છે એટલે 18 પ્રકારના દોષો રહિત છે. આ તો થોડું વિસ્તારથી લોકોને વિશે સમજાવવા માટે 18 વર્ણન કરવામાં આવ્યું. વિતરાગતા બધું આવી જાય, પણ સંક્ષેપમાં આવે લોકો ન સમજે તેના માટે આટલી એટલી વસ્તુઓ એનામાં 18 દોષો ન હોવાનું વર્ણન કરવામાં આવે છે. પરમ હિતોપદેશકપણું, સર્વજ્ઞતા અને વિતરાગતા, આ ત્રણ ગુણ તો હોવા જ જોઈએ. આ ત્રણ લક્ષણ વિના આત્મપણું સંભવી શકે નહીં. માટે વિતરાગતા, સર્વજ્ઞતા અને પરમ હિતોપદેશકતા એ ત્રણેય ગુણો સહિત દેવાધિદેવ પરમ ઔદારિક શરીરમાં તિષ્ઠતા ભગવાન સર્વજ્ઞ વિતરાગ અરહંતને જ આપતપણું છે, બીજા કોઈને નથી એમ નિશ્ચય કરવો, આ જ આપતનું નિર્દોષ લક્ષણ છે. હવે ત્યાર પછી આ છઠ્ઠી ગાથા આવે છે, તેમાં 18 દોષોનું વર્ણન કર્યું છે. છુપતી પીપાસા જરા અજન્મ અંતક અભય अस्मया नराग द्वेष मोहाश्च अस्याप्त स प्रकृति एटले के जेमने क्षुधा तृषा गढ़पण रोग जन्म मरण भय गर्व राग द्वेष मोह अने आश्चर्य रति अरति खेद मद अथवा शोक निंद्रा अने चिंता स्वेद ए 18 दोष न होय ते आप तो कहवाय छे भगवान ने क्षुधा न होय स्वतंत्र परंपरा ની અંદર થોડું વાત છે ચુતાદી હોય એવી પણ એવું હોય નહીં કેમ કે એ વસ્તુ ન્યાયસંગત નથી કારણ કે ક્ષુધા છે એ હંમેશા મોહની કર્મ નો ઉદયથી હંમેશા ક્ષુધાની ઉત્પત્તિ થાય છે ત્યારે જ ક્ષુધા થાય ત્યારે જ ઈચ્છા થાય ભગવાનને કોઈ પણ પ્રકારની ઈચ્છા છે ને એટલે એને ક્ષુધા હોઈ શકે નહીં પછી એ બાબતની માટે તો કેટલાય બધા અવતરણો કેટલી બધી વાતો કરવામાં આવી છે પણ ભગવાનનું જે શરીર છે એને નોકર્મ ને કર્મ છ પ્રકારના આહાર આપણે જૈન દર્શનમાં કહ્યા છે એમાંથી નોકર્મ કર્મ આહાર ભગવાનને હોય પણ આપણે જેમ ખાઈએ એવો કવડા આહાર ભગવાનને હોતો નથી તેમ છતાં એમનું શરીર ટકી શકે છે જો દેવનું શરીર પણ માનસિક આહારથી ટકી શકે તો ભગવાન ઉત્તરાગનું કેમ ન ટકી શકે એમને મોહની નહીં હોવાથી ખરેખર તો દ્રવ્ય કર્મ અસાતાનો ઉદય છે દ્રવ્ય ખરેખર તો અસાતાનો ઉદય પણ નથી એ બધા જ્યાં મોહની ન હોય ત્યાં કંઈ પણ કાર્ય થતા જ નથી મોહ હોય ત્યાં જ વેદનીય કર્મ એ ખરેખર એનો પ્રભાવ આપી શકે પણ જ્યાં મોહ ન હોય ત્યાં વેદનીય પ્રભાવ આપી શકતું નથી તીવ્ર વેદનાનો ઉદય હોય પણ મોહ ન હોય તો એને દુઃખ ના આપી શકે અને એવા દ્રષ્ટાંતો તો આપણે ઠેર ઠેર બધા મળે જ છે મુનિઓના ચરિત્રોમાં ભગવાનના ચરિત્રોની અંદર એ બધા અમે જોઈએ છીએ કે તીવ્ર ઉપસર્ગ હોય તીવ્ર દુઃખરૂપ ઉપસર્ગ હોય પણ છતાં એમની તો શાંતિનો કંઈ ભંગ થતો જ નથી તો આવા તીવ્ર ઉપસર્ગોમાં જેની શાંતિનું ભંગ ન થાય એવા જે સામ્યભાવવાળા એવા જીવોને ક્ષુધાદી અંતર પૂર્ણ વિતરાગ એને ક્ષુધાદી હોય નહીં તો 18 દોષો રહિત આપ તો હોય છે મોહને કર્મ સહિત જ વેદને કર્મને ભોજનની ઈચ્છા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે ખાવાની એટલે ભોજન કરવાની ઈચ્છા તે બુભુક્ષા તે મોહને કર્મનું કાર્ય હોવાથી જેમનો મોહ પ્રક્ષીણ થઈ ગયો છે એવા અરહંત ભગવાનમાં તે કેમ હોઈ શકે નહીતર અર્થાત મોહના અભાવમાં પણ ઈચ્છાની ઉત્પત્તિ થાય તો સ્ત્રી સાથે રમવાની ઈચ્છાનો પણ પ્રસંગ આવે અને સુંદર સ્ત્રી આદિની સેવામાં આસક્તજન અને સર્વજ્ઞ અરંગ દેવમાં વિશેષતા ન રહેવાથી તેમની વિતરકતા કેમ હોઈ શકે આવી ઘણા બીજા ન્યાયો આપવામાં આવેલા છે ભોજન કરનાર એક આ બહુ સારો ન્યાય આપ્યો છે ભોજન કરનાર અરંગ ભગવાનને કેવળ જ્ઞાન કેવી રીતે સમજી શકે કારણ કે ભોજન કરવાથી શ્રેણીથી નીચે પડવાથી તે પ્રમદ ગુણસ્થાન વર્તી થઈ જાય છે કેમ કે મુનિઓએ હંમેશા છઠ્ઠે સાતમે ગુણસ્થાને કહેવું તો સાતમે ગુણસ્થાને તો આવી કોઈ ભોજન આદિની ઈચ્છા સંભવતી નથી જયારે છઠ્ઠે ગુણસ્થાને કે આવે અંતર્મુહૂર્તમાં છઠ્ઠે અંતર્મુહૂર્ત સાતમે જાય આવે ત્યારે જ આવી ઈચ્છા થાય છે અને ભગવાનને તો પ્રમતયોગ આવતો જ નથી તો આવું હોઈ શકે નહીં કારણ કે ભોજન કરવાથી શ્રેણીને નીચે પડવાથી તે પ્રમત ગુણસ્થાન પરથી થઈ જશે જ્યારે અપ્રમત સાધુ આહારની કથા કરવા માત્રથી પણ ખરેખર પ્રમત થાય છે ત્યારે અરવિંદ ભગવાન ભોજન કરતા થકા પણ પ્રમત ન થાય તે તો મહાન આશ્ચર્ય છે જો તેમને ક્ષુધા સંબંધી પીડા હોય તો તેમને અનંત સુખ કેવી રીતે હોઈ શકે વળી કોઈ કહે છે કે કેવળીને વૈદ્ય કર્મનો સદભાવ હોવાથી ભોજનની ઈચ્છા અને તે માટે પ્રવૃત્તિ હોય છે તો તે પણ સત્ય નથી કારણ કે ઈચ્છા મોહની કર્મના ઉદય નિમિત્તે છે પરંતુ ભગવાનની મોહની કર્મ તો સર્વતો અભાવ હોય છે તેથી તેમને ભોજનની ઈચ્છા કેમ સંભવે જો ઈચ્છા હોય તો વિતરાગતા હોઈ શકે નહીં હવે જે આ સાતમો શ્લોક છે તો આપ્ત જે છે એના ઘણા નામો છે આપણે ત્યાં એનું અહીંયા ટૂંકામાં એમને વર્ણન કરેલું છે પરમેષ્ટિ પરમજ્યોતિ વિરાગો વિમલ કૃતિ સર્વજ્ઞો અનાદિ મધ્ય અંત સાર્વ સાસ્તા ઉપલાલ્યતે, એટલે કે આ આપ્ત જેને આપણે કહીએ છીએ એના બીજા નામો પણ અહીંયા એમને કયા છે. કેમ કે આવા નામોનો શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે ઉપયોગ હોય, એટલે આપણે આ નામો જ્યાં ના હોય તો ભાઈ આ નામ અને આપ્ત બધું એક જ છે, એટલે કોઈ પણ પ્રકારની આપણે ભૂલ ન થાય. એટલે કહે છે કે પરમેષ્ટિ, પરમજ્યોતિ, વિરાગ, વિમળ, કૃતકૃત્ય, સર્વજ્ઞ, અનાદિ મધ્યંત, સાર્વ, સાર્વટે સર્વના હિત કરતા, સાસ્તા, હિતોપદેશી, એવા સાર્થક નામોથી જેમનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે આપ્ત કહેવાય છે. આ એટલા માટે આ શ્લોક આપવામાં આવ્યો છે. આ પ્રકારના નામો કોઈ ગ્રંથકારે સાસ્તા લખ્યું છે, આ સાસ્તા શું, તો આ બધા નામો કરો. તો પણ એ મૂળ આ બધા જે કહ્યા એમાં મૂળ પેલી ત્રણ વાત હોવી જોઈએ, સર્વજ્ઞતા, વિતરાગતા અને પરમ હિતો ઉપદેશી, પણ આ ત્રણ વાત હોવી જ જોઈએ. તો એને પરમેશ્વરી કેમ કહે છે એનું પછી અહીં વિવરણ કર્યું છે. પરમેશ્વરી શા માટે કહે છે, તો કે તેઓ ઇન્દ્રાદિક દ્વારા વંદનીય પરમપદમાં સ્થિત હોવાથી પરમેશ્વરી છે. આપણે પંચપરમેષ્ઠી કહીએ છીએ નવકાર મંત્રમાં, પંચપરમેષ્ઠી પાંચ પરમ ઇષ્ટ છે. ઇષ્ટ એને શા માટે કયા, તો કે સો ઇન્દ્રના પૂજનીક, શું તમારમાં 64 ઇન્દ્રના પૂજનીક કે દિગંબર પરંપરામાં સો ઇન્દ્રના પૂજનીક, કેવળ જ્ઞાન સહિત હોવાથી એમને પરમ જ્યોતિ કહેવામાં આવે છે. રાગ દ્વેષનો અભાવ હોવાથી વિરાગી કહેવામાં આવે છે. સર્વ હે ઉપાધેયનું જ્ઞાન હોવાથી કૃતિ કહેવાય છે. સર્વ પદાર્થ અને યુગપદ એક સમય પ્રત્યક્ષ જાણનાર હોવાથી સર્વજ્ઞ કહેવાય છે. સર્વજીવોને હિતકારક હોવાથી સાર્વ, અને દ્વિધ્વનિ દ્વારા સર્વ પદાર્થનો યથાર્થ ઉપદેશ આપનાર હોવાથી શાસ્તા છે. આ આપતાના વિશેષ વાચક નામો છે. હવે શાસ્તાનું, શાસ્તામાં એક ખાસ એનું સ્વરૂપની અંદર એક ખાસ લક્ષણ આપ્યું છે કે શાસ્તા એટલે પૂર્વાપર વિરોધાદી દોષના પરિહાર દ્વારા સર્વ પદાર્થના યથાવત સ્વરૂપના ઉપદેશક હોવાને કારણે તે શાસ્તા કહેવાય છે. એમના વચનમાં ક્યાંય પરસ્પર વિરોધ આવે નહીં, તો યથાર્થ જ વચન હોય. એ કોઈ એક જ, કેમ કે અનેક પ્રકારના સાધનો શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવે. નિશ્ચયનું સાધન એ નિશ્ચયપૂર્વક કે વ્યવહારના સાધન એ વ્યવહાર કે વ્યવહારને નિશ્ચયમાં ન ભળવે, નિશ્ચયને વ્યવહાર ન ભળવે. એક સાધનને પ્રધાનપણું આપી દે, જાઓ ખૂબ તપસ્યા કરો તમારે મોક્ષ થઈ જશે, એવું ભગવાનનું વચન હોય. ભગવાનનું વચન તેમજ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રતાને પ્રગટ થશે ત્યારે મોક્ષ થશે, બીજા ત્રણ કાળમાં બીજો કોઈ ઉપાય નથી, તો એવી કોઈ ભૂલો આમાં આવતી નથી. હવે અહીં એક પ્રશ્ન કોઈને ઉપસ્થિત થાય એવો પ્રશ્ન શાસ્ત્રકાર પોતે જ મૂકો છે કે વિતરાગ દેવને ઉપદેશ દેવાની ઈચ્છા કેમ થાય. આ શ્લોક 8મો છે કે વિતરાગ તો વિતરાગ છે, એને તો કોઈ પણ પ્રકારની ઈચ્છા છે જ નહીં, તો પછી ઉપદેશ કેમ દે, શા માટે ઉપદેશ આપે. તો આપણે ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત થયા વિના કોઈને તીર્થંકર ગોત્ર બંધાય નહીં, એવો નિયમ છે. જેને આત્મદર્શન હોય એને તીર્થંકર ગોત્ર બંધાય, પછી એ ચોથે ગુણસ્થાને કે હોય તો બંધાય, પાંચમે હોય તો બંધાય, છઠ્ઠે સાતમે હોય તો પણ બંધાય, અને આઠમે ગુણસ્થાને કે પણ બંધાય. આ પણ મિથ્યા દ્રષ્ટિને તીર્થંકર નામ કર્મ કોઈ દી બંધાય નહીં. હવે જે વખતે એમને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય છે અને મુનિ દશામાં હોય, કોઈ વખતે એને એવો પ્રબળ ભાવ આવે છે કે આવું હું આત્માનું સ્વરૂપ, આવું સુખ સ્વરૂપ હું અનુભવું છું, અત્યાર સુધી તો માત્ર દુઃખ જ હતું, અને સાચું સુખ આ છે, તો હવે આ જગતના બધા જીવો પણ આ સુખને પામે. એટલે સર્વજીવ કરું શાસ્ત્ર રસે એવો ભાવ એમને થાય. ભગવાન તીર્થંકર દેવને જે ઉપદેશ આપ્યો છે, એવો જે શાસન ભગવાનનું ચાલે છે, એ શાસનો બધા જીવો એ શાસનને પ્રાપ્ત કરે એવી એમને તીવ્ર ભાવના થઈ જાય છે. એમ તો 16 કારણ ભાવના કહેવામાં આવે છે, 16 કારણો હોય છે એના, તીર્થંકર ગોત્ર બાંધવાના 16 કારણો હોય છે. એ 16 કારણો દિગંબર સંપ્રદાયના 16 કારણો માન્ય કરે છે. તો એ તો થોડા મૂળ તો વાત તો એક નહીં કે હોય, પણ થોડુંક ભિન્નતાથી વાત કરવામાં આવે છે. તો મુખ્ય આત્મજ્ઞાન એના વિના હોય નહીં, એ આપણે મુખ્ય યાદ રાખવાની એક જ વસ્તુ, બાકી બધું સામાન્યમાં જાય છે. તો એમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી એવો ભાવ આવે છે અને તે વખતે એમને બંધ પડી જાય છે. પેલો બંધ પડે છે પુણ્યનો, પણ પુણ્યનો બંધ પડે તો ભોગવે ને છૂટકો, એને ભાવે મોક્ષ ન જાય. પછી તો ઘણા જીવો સમ્યક દર્શન પ્રાપ્ત કરે એને ભાવે મોક્ષ જતા રહે, પણ જેને તીર્થંકર ના બંધ હોય એને તો ભોગ એક વધી ગયો. તો આવી એમને ભાવના થઈ, એ ભાવના એમને થઈ તો એનો ઉદય તીર્થંકર પદ એટલે વિતરાગ પૂર્ણ થાય પછી એનો ઉદય આવે છે. એટલે એ ઉદયના અનુસાર આ બધી ક્રિયા કંઈ પણ ઈચ્છા રહિત વિતરાગ ભાવ સહિત જ હોય છે. એટલે ભગવાનની જે ધ્વનિ હોય છે એ દિવ ધ્વનિ હોય છે. દિવ્ય ધ્વનિનો અર્થ શું છે કે એક ઓમકારક ધ્વનિ જ હોય અને એમનો એક અતિશય એવો હોય છે કે ત્યાં જે દેવો હોય છે એ ઓમકાર ધ્વનિને દરેક જીવ સમજી શકે એવી વાણીની અંદર ટ્રાન્સફર કરી દે. એટલે કોઈ ઠેકાણે એમ કે ભગવાન અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે, શ્વેતાંબરની અંદર એવું છે શાસ્ત્રમાં. પણ ઓમકાર ધ્વનિ એક, કેમ કે ભગવાનને જયારે ઉપદેશ આપે ત્યારે આપણે જેમ બોલીએ એમ હોઠ કે હાકે તો કંઈ હાલે નહીં, ભગવાનને સમગ્ર શરીરમાંથી દૂર ધ્વનિ છૂટે છે. આ તો બધી અમને અતિશયતા હોય, તો કહું છું એટલા માટે કે થોડો કંઈક ખ્યાલ રહે આપણને. એટલે ઓમ ધ્વનિ હોય અને દરેક જીવ પોતપોતાની ભાષામાં સમજી જાય. તમે પ્રશ્ન જે તમને પૂછો તો એ પ્રશ્નનો ઉત્તર પણ ભગવાનની ધ્વનિમાં આવી જાય. તમને તરત ત્યાં બેઠા રહે, તમારો પ્રશ્નનું સમાધાન ભગવાનના સમક્ષમાં આવી જાય એટલે તમારા પ્રશ્નનું સમાધાન થઈ જાય. કોને? ભવ્ય જીવો નહીં, પણ જે વિરોધ કરનારા જીવો, ભગવાનની વાણીનો વિરોધ કરનારા જીવો હોય એને સમાધાન ન થાય. પણ ભવ્ય જે જીવો હોય અને ખરેખર જે ભવ્ય જે સત્ય પ્રત્યે જેમની વૃત્તિ હોય અને એમની અંતરથી એવો પ્રશ્ન ઉઠ્યો હોય એનો આપણને જવાબ ભગવાનના સમક્ષમાં જે જવાબ મળી જાય. ભગવાન સમસરણ પછી બધી ઘણી અતિશયતાઓ છે, ઘણી વિશેષતાઓ છે. ગમે એટલા માણસો હોય ભગવાનના સમસરણમાં સમાઈ જાય, ભગવાનના સમસરણમાં કોઈ ઊંઘ ના આવે. ભગવાનના સમસરણમાં કોઈને ઊંઘ ના આવે, ત્યાં ઊંઘી ના જાય. 24 કલાક એવા છે કે ભગવાનના સમસરણમાં કોઈને ઊંઘ ના આવે. તો ભગવાનના સમસરણની અંદર દરેક પોતપોતાની ભાષાની અંદર ભગવાનની પાસે બહુ આપણે નજીકમાં જઈએ ને તો આપણા 7 ભાવ દેખાય આપણને. આપણા આગળ હવે પછીના 4, પાછળના 3 આપણને 7 ભાવ દેખાય. પણ મોટા ભાગના જીવો જાય જ નહીં. એ તો આમ બધી શોભા જોઈએ, સમોસરણ દેવો જોઈએ, આમ જોઈએ, વિમાન આવતા હોય, ભગવાન વિમાન આવતા હોય, આમ બધા દેવો વિમાનમાં આવતા હોય, ઉતરતા હોય, દેવીઓ આવતી હોય, બધા સાધુઓ અને એની પછી શોભા બહુ હોય. એની સમોસરણની શોભા ઘણી હોય, હા, સોના રૂપાના કાંગડા ને આ તે રતન ને આમ અમિશોર એ જોવા મળે, ભગવાનની પાસે જોવા રહી જાય, ભગવાનના પાસે ન જાય રહી જાય. તો ભગવાન પાસે જે દેખાય પણ એ તો પેલા આ જોવામાં જ નહીં જાય. અને પણ કોકને ભગવાનના સમોસરણનો અતિશય જોઈ અને એકદમ વૈરાગ થાય, ભગવાનના સમોસરણની એક ખૂબી છે. તો સમ્યક જ્ઞાનમાં નિમિત્તમાં ભગવાનનું સમોસરણ પણ ભગવાને કહ્યું છે. કેમ કે આટલી વૃદ્ધિ જોઈ, ઓ આટલા ભગવાન માન, કે તું એ ભગવાન છો, પાણીમાં તો એ જ આવવાનું, બીજું હું આવવાનું, અમે ભગવાન છે એમ તું પણ ભગવાન છો જ, માર્ગે પડી જાય, પડી જાય. એટલી રીતે જુએ તો ભગવાન પ્રત્યે બહુ જ અતિશય ભક્તિ જાગે, અતિશય પ્રેમ જાગે. કે આટલી રીતિના ધણી એમ કે સામાન્ય છે અને એવી તો અનિષ્ટ એમની વાણી પણ એવી હોય. જ્ઞાનીઓની વાણીની અંદર એક આખુબી હોય છે, બહુ નિષ્ઠ હોય. ભગવાનની વાણી એવી હોય કે સાંભળનાર એને સાંભળતા થાકે નહીં, ગાંધીજી લખે છે કે જયારે શ્રીમદ રાજચંદ્ર ને સાંભળતા ત્યારે લખે છે એમ કે એમની વાણીમાં એટલું માધુર્ય હતું કે એમ એને સાંભળ્યા જ કરીએ. ગાંધીજી લખે, આ કોઈ સામાન્ય માણસ લખતા નથી. શ્રીમદ રાજચંદ્ર ને વાણીમાં એટલું માધુર્ય હતું એમ કે કવિશ્રીની વાણીમાં એટલું માધુર્ય હતું. કારણ કે એમને દોષ વાણી હોય, કોઈ સાંભળે ને કોઈ ના સાંભળે એની કઈ પડી ન હોય, અને જે કઈ ઉદયમાં આવ્યું એ પ્રમાણે સહજતાથી બોલે, કઈ એમને ગોપવાનું, કોઈ માયાચાર નો, કોઈ જાતનું, કોઈ મોટાપણું ના હોય, કશું હોય નહીં, એટલે સહજતાથી એમની વાણી એમના અંતરને સ્પર્શીને આવે છે. તો અંતરને સ્પર્શીને આવે એ વાણી હંમેશા સામાન્ય અંતરને જો ભવ્ય હોય ને પાત્ર હોય તો અસર કર્યા વિના રહે નહીં, અને અભવ્ય હોય તો વિરોધ કરે નહીં પણ ઉઠે. અભવ્ય હોય અગર તો દુર્ભવ્ય હોય તો વિરોધ કરે, ભગવાનની વાણીનો વિરોધ કરે. પણ ભગવાનની વાણી આ સામર્થ્ય અતિશય સહિત છે. તો સંતોની વાણી એવી હોય છે કે સામાજિક પાત્ર હોય તો એને ગમે અને એના અંતરને સ્પર્શ કરે. અને ઘણી વખત એવું બને કે પ્રશ્ન લઈને આવે, એની પાસે બેસે તો એનો પ્રશ્ન અંદરથી એને ઉકેલ મળી જાય, પૂછે એની પહેલા. એટલે સંતોને માટેની લક્ષણ શું કોઈ વખત પૂછવામાં આવે, અનેક રીતે કહેવામાં આવે છે. તો કે ભાઈ જેની સાનિધ્યમાં જતા શાંતિ ઉપજે તે સંત, તમે સંતની સાનિધ્યમાં જાઓ તમને શાંતિ ઉત્પન્ન થશે. સિવાય કહેવાય તમે દુર્ભવી હોય, અપાત્ર હોય કે કુપાત્ર હોય એની વાત નથી, એની શાંતિ ઉપજાવી રહે નહીં, પ્રશ્ન ઉત્તર આવ્યા વિના રહે નહીં. રમણ મહર્ષિ હતા, કેટલા બધા માણસો હતા અહીંથી, અમેરિકાથી, યુરોપથી, આથી બધા ઘણા માણસો આવતા, મોટો ભાગે મૌનથી જવાબ આપતા. મોટાભાગના પ્રશ્નો જ્યાં અંદર પ્રવેશ કરે તો ઘણા જીવોનો પ્રશ્ન ઉકેલ, એ જ્ઞાની વાણીની અંદર આટલો પ્રભાવ હોય છે, આટલો પ્રભાવ હોય છે કે સામા માણસને અસર કરે. એમને કોઈ મોટા એનું કારણ છે કે એને કોઈ સ્પૃહા નથી, જ્ઞાની ને કોઈ ઈચ્છા નથી, નિરીક્ષક એવા જ્ઞાનીને બધું સમ છે. એમ એક કાગળમાં કહ્યું છે કે નિરીક્ષક એને કોઈ ઈચ્છા જ નથી. આત્મજ્ઞાન થાય એટલે જગતના કોઈ પદાર્થની જ્ઞાનીની ઈચ્છા રહ્યા નહીં, અને કોઈને જગતના પદાર્થની ઈચ્છા હોય આત્મજ્ઞાની હોય નહીં. પછી પૂર્વકર્મના ઉદયથી એમને પદાર્થનો સંયોગ થાય, પણ એથી એને સુખ બુદ્ધિ ન હોય કે આ હોય તો મને ઠીક. તો જ્ઞાનીને ભૂખ લાગે, ખાય તો ખરા કે ન ખાય, એવું કોઈ થોડું છે ન ખાય એવું ખાય, પણ એની અંદર એમને કઈ આસક્તિ હોતી નથી. દેહ છે અને વેદની કર્મનો ઉદય છે, અને હંમેશા ઉદીર્ણા હોય, છૂટા ત્યારે થાય ઉદીર્ણા હોય તો ખાય, પણ એની અંદર એમને ન હોય. આખું જગતનું રાજ આપી દે જ્ઞાનીને તો કે તું તારું રાજ મારે નથી જતું, એને કોઈ વસ્તુની ઈચ્છા ન હોય. એટલે એમની વાણીની અંદર પણ સહજતા બધી હોય, કોઈ કૃત્રિમ ન હોય, કઈ મોટા બતાવવા ન હોય, કોણ સાંભળે કોણ ના સાંભળે આ કેવું કોઈ કશું કઈ હોય જ નહીં, તો બોલવું તો બોલ લાગે જ ન બોલે. પછી ઘણી વખતે એવું બનતું, કૃપાળદેવ બેઠા હોય, ઘણી વખતે બેઠા હોય સામે માણસ વાર દસ એક બહુ જાહેરમાં વ્યાખ્યાન આપતા નહીં, કોઈ જાણો જાહેરનું વ્યાખ્યાન આપતી વાત જ ન કરે, સામાન્ય પાંચ દસ જણો પંદર જણા વીસ બેસો બોલે. વખતે એવું બને એ પોતાને ધ્યાનમાં હોય તો બધા બેઠા હોય, બે ચાર પાંચ કલાક થઈ જાય, બોલે બોલે નહીં બોલે. અને મુનિઓમાં તો આ ખાસ, જંગલમાં જે મુનિઓ હોય એ તમે જે ચોથે ગુણસ્થાને કે પાંચમે ગુણસ્થાને કે જે જ્ઞાની હોય એ તો એમના અંતરમાં થોડોક બીજા પ્રત્યે રાગ હોય, રાગ હોય એટલે રસસ્ત રાગ હોય, આ જીવનું કલ્યાણ થાય એવો ભાવ હોય. મુનિમાં તેવો ભાવ ન હોય તો આ તો ચોથા ગુણસા પાંચમે ગુણસા હોય એ તો વળી આવકારે આપે કે આ હોય નહીં કે પ્રશ્ન પૂછે તો એને બધો જવાબ આપે આ આપે, પણ મુનિ તો કાંઈ ના મળે, લગાવે તો બોલે, લગાવે તમે જાઓ તો બોલે જ નહીં, બોલે પણ નહીં. એટલે આપણે યાત્રા કરવા પાછળની એક જ આ ભાવના હતી કે તમે યાત્રા કરવા જાઓ તો આવા બધા મુનિઓ ક્યાં હોય, કે જ્યાં ભગવાન તીર્થંકરો જ્યાંથી મોક્ષે ગયા હોય એવા જીજકની સ્થાનો હોય, એવા મોટા મોટા જે સ્થાનો હોય એમાં મુનિઓ વિચરતા હોય, એટલે એવા સ્થાને આપણે જઈએ તો કોઈક ઠેકાણે આપણને એવા સાચા મુનિનો ભેટો થઈ જાય અને એમના પાસેથી આપણને સાચો ઉપદેશ સાંભળવા મળે. અને પછી બધું કર્મ બધું બોલા જ કરે એવું કઈ નહીં. એમને તો ઉદય હોય તો બોલે, ના ઉદય ન બોલે. ઉદય હોય તો બોલે, ન ઉદય તો ન બોલે. અસોચા કેવડી પણ છે, હોય કેવડી ભગવાન હોય પણ એને ઉપદેશ આપવાની પૂર્વક એવું બાંધ્યું ન હોય તો ઉપદેશ ના પણ આપે. એટલે જ્ઞાનીનો ઉપદેશ પામવો બહુ મુશ્કેલ આના માટે છે. ક્વચિત એક તો યોગ બને, એમના પાસે એમનો ઉદય હોય તો બોલે, ન ઉદય ન બોલે. એટલે મહાપુરુષે એક વાત કરી છે કે સદગુરુની પ્રાપ્તિ છે અત્યંત દુર્લભ છે, સદગુરુની ઓળખાણ અત્યંત દુર્લભ છે. શ્રીમદે તો એમ લખ્યું છે કે સદગુરુની ઓળખાણ જો જૂને થાય તો મોક્ષ સુલભ છે, પણ એને થાય જ નહીં જલ્દી. કેમ કે કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક પેલાનો દોષ જુએ, પોતે દોષથી ભરેલો છે, પોતાની દ્રષ્ટિથી જુએ. એટલે જેમ પેલા કાંજી સ્વામી તો કે ચાંદીની થાળીમાં ગયા, એટલે ચાંદીની ખાળીમાં થાય આમ તારે હું, પણ એ એવો કાંઈક દોષ જુએ, જો એક મોટરમાં બેસે છે, એરોપ્લેનમાં બેસે છે, એવું કાઢે, એવું કાંઈક કાઢી અને એનાથી દૂર જાય અને ઓળખવા બહુ મુશ્કેલ. કેમ કે અંતરંગમાં વિતરાગ ભાવ આપણે થોડો પણ અંશે પ્રગટ થયો હોય, સન્મુખતા સ્વરૂપ પ્રત્યે થયું હોય, એ જ જ્ઞાનીને ઓળખે, બીજો ઓળખી શકે નહીં. કેમ કે બીજા પાસે તો કોઈ માપ જ નથી, હું માપે ને બહુ ત્યાગ કર્યો, બહુ તો બાહ્યમાં ત્યાગ કર્યો, આ કર્યું તે કર્યું, તો એ બધું એવો માપ હોય એની પાસે. તો સાચા જ્ઞાની તો એવું અંતર, સાચું જ્ઞાની તો અંતરમાં બેઠા છે, બહાર બેઠા જ નથી. મન વચનની કાયની ક્રિયામાં ના તમને કાંઈ દેખાય, વાત ના લાગે કાંઈ એવા હોય. અમારી બાજુમાં એક ભાઈ રહે છે, કાંઈ ખબર ના પડે કોઈને, કાશી ગામમાં કોઈને ખબર ના પડે હું છે હું ની કાંઈ ના મળે, અતિ સામાન્ય મારા જેવું બધું લાગે, અત્યંત સામાન્ય. તો કોઈ એના ટચમાં બહુ એવા હોય, કોઈ વાત કરી હોય અને ક્યારેક બધી વાતો કહેતા હોય તો કોક ને ખબર પડે, ખબર પડે, પડે જ નહીં ખબર. કા તો કાંઈક એનું જુએ, એમાંથી કાંઈક જુએ, વેપાર કરે છે, કોક ને વેપાર કરતા હશે, કોઈ નામ થાય, કોઈ નામ થાય, કઈક ને કઈક. કેમ કે એની પાસે તો બિચારા પાસે એક જ માપ છે કે બાહ્ય કેટલો હું ત્યાગ નથી કરી શકતો અને આને ત્યાગ કર્યો છે એટલે સારો છે. ને પેલા તો આપણા જેવા કપડા બેઠા હોય સાદા, ઘર બહાર છે, હવે એ કેવી રીતે ઓળખાય? પછી ઘર બહાર હોય તો પછી કમાય તો ખરા, એમ થોડું ઘર ચાલે પણ એ ઓળખવા મુશ્કેલ. અરે પણ ત્યાગી હોય તો ઓળખવા જ્ઞાની મુશ્કેલ, બાહ્યમાં ત્યાગ હોય જ્ઞાની ઓળખાય નહીં. કેમ કે જ્ઞાન છે અંતરની પ્રસાદી છે, અંતર જ્ઞાન આત્મામાં રહ્યું છે, જ્ઞાન કોઈ શરીરના મનવચન કાયના યોગમાં જ્ઞાન રહ્યું નથી. ઠીક છે, મનવચન કાયના યોગમાં એનો સ્પર્શ થાય, જોતા આવડે એને જ્ઞાની કહેવા એની ખબર પડે, પણ જોતા આવડે નહીં, મુશ્કેલ. એટલે કૃપાદેવ બહુ સરસ વાત લખી છે, ઘણી અહો સત પુરુષ વચનામૃત મુદ્રા અને સતત સમાગમ સુતિ ચેતના જાગૃત કરો, એને મુખ મુદ્રા જોતા આવડવી જોઈએ. અમારે ભાઈ છે કે તમે કશું કોઈને બોલવાની જરૂર નહીં પડે, પણ તમારું મોઢું જોઈને કે તમે કેવા છો એનો જરૂર ન પડે. તમે ક્યાં ઉભા છો આધ્યાત્મિક ત્યારે તમને ખ્યાલ આવે તમે ક્યાં ઉભા છો, તો જોવાની આવી શક્તિ હોય છે. તેવી ધ્યાન રાખે, ખૂબ ધ્યાન નિરીક્ષણ કરતા આવવું જોઈએ. એમની આંખો જુએ તો કોઈ દિવસ ચંચળ ન હોય જ્ઞાનીની આંખો, જેમ તેમ મારા આવડે ફરતી કરતી એવી ના હોય, બહુ સ્થિર એમની હોય, અંતર્મુખ હોય જાણે કે બે આંખો છે ને અંતર્મુખ જાણે. જેમ આપણે કોઈ વખતે એમ ન હોય ને, ખૂબ આપણે વિચારમાં હોઈએ તો સામે શું છે આપણે દેખાય નહીં, તો એને દ્રષ્ટિ અંતર્મુખ હોય જ્ઞાનીની. સહજ શાંતિ, એમની શાંતિ એના મોઢા ઉપર શાંતિ હોય, એ શાંતિનો ઘેરે અભાવ ન હોય, સતત શાંતિ. એ બધા લક્ષણો એમની વાણીની અતિશયતા હોય, એ બધા લક્ષણો જોતા આવડે. અને કંઈ આ તરફ ભવ્ય જીવ હોય, કંઈક આ તરફ નિવૃત્તિ હોય, અને કંઈક પોતે કશાય થોડા કે એના શાંત થયા હોય, 65 શાસ્ત્રાદિનો પરિચય હોય અને જ્ઞાનીના થોડા વખત સુધી પરિચયમાં આવ્યા જ કરે તો કોઈક દિવસ એને જ્ઞાનીની ઓળખાણ પડે, નહીતર અને કોઈ વખતે એવું પડે જ્ઞાનીની ઓળખાણ પડે એમ ખબર પડે પણ કંચનને કૃપાળુ એક લખ્યું છે ભાઈ કંચન અને કામિની એ બંને એની ઉપર પરમ પ્રેમ આવવા દેતા નથી અને જ્યાં સુધી જ્ઞાની પ્રત્યે પરમ પ્રેમ ના આવે ત્યાં સુધી એનું કામ થાય નહીં. તો જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ, જ્ઞાની તો મળવા મુશ્કેલ, કેમ કે કોઈ બોર્ડ વાળું હોય જ નહીં, જ્ઞાની બધા બોર્ડ વાળા બોલવે નહીં, એને બોલું બોલ ના બોલું ના બોલું, કાંઈ કોઈ અપેક્ષા ના હોય એને, કોઈ અપેક્ષા હોય કોઈ ઈચ્છા હોય નહીં, કોઈ પાસે કઈ પ્રાપ્ત કરવું નથી એને, કોઈ અપેક્ષા ના હોય, લાગે તો બોલે લાગે તો ન બોલે, હવે આવું બધું એમને હોય. હવે એ ક્યારેક એક તો ક્વચિત મળે આંગળીને વેઢે ગણા એટલા હોય, એમાં ક્યારેક વળી આપણો એવો ભાગ્યનો ઉદય હોય તો એવા જીવો આપણને મળે, મળે તો ઓળખવા મુશ્કેલ, કાંઈક ને કાંઈ કાંજી સ્વામી મોટરમાં બેસે છે ભાગે. હમણાં ત્યાં કાંઈ બનેલો પ્રસંગની વાત છે, કોઈની નિંદાને માટે આપણે જે કંઈ વાત કરીએ છીએ એમાં અત્યારે સત્યને સંશોધન પૂર્વક વાત કરી છે, કોઈની નિંદાનો પ્રશ્ન. એક સાધુ આવેલા કાંજી સ્વામીને ત્યાં તો 3-4 દિવસ રહ્યા વ્યાખ્યાન સાંભળ્યું, પછી બિચારા ઓરવા જાય ને, ઓરવા ગયેલા હતા. એક બેન હતા ત્યાં મોહનભાઈ કરીને છે પત્ની, ખેન મારા સ્વત કેવું લાગ્યું કે બધું ખોટું, એની યોગ્યતા ના હોય તો નહીં સમજી શકે, તો યોગ્યતા હોય એ સ્વીકાર કરે સાચાનો, નહી તો ન સ્વીકાર કરે. પછી સાધુ હતા કે એમ કઈ અમસ્ત તો સાધુ નતા, ત્યાં કઈક તો થોડોક વૈરાગ ભાવ આવે તો કઈક તો હશે, કઈક થોડુંક હશે, પણ ના એ વાત બેસે નહી, એને બેસે નહી તો ઓળખવા મુશ્કેલ, ભેટો થાય તો ઓળખવા મુશ્કેલ, અને ઓળખે તો પાછો પરમ પ્રેમ આવવો જોઈએ, એ આવે નહી, અને પરમ પ્રેમ એની પ્રત્યે તીવ્ર ભક્તિ આવ્યા વિના મોક્ષમાં હાથમાં આવે નહી, એનું રહસ્ય જાણવાને માટે એટલી પાત્રતા જોઈએ, જે કંઈ કહે છે એનું રહસ્ય જાણવા માટે એટલી પાત્રતા હોય તો એ રહસ્ય સમજે, તો એ સમજી શકે નહીં. એટલે તનસે મનસે ધનસે સબસે સદગુરુદેવની સુઆત્મા બસે તબ કાર્ય સિદ્ધ ભય અપનો, ત્યાં વિના આપણું કાર્ય થાય નહીં. અને એમાં 6 મહિને 12 મહિને એકાદ વખત ઉપાશ્રમ ગયા કે ક્યાંક ગયા, હવે એમાં કઈ આ કઈ હાથ આવે એવી વાત નથી, બહુ મુશ્કેલ વસ્તુ છે. પરિચય એનો હોવો જોઈએ, લાંબા વખત સત્સંગ હોવો જોઈએ, તો કોઈક દિવસે કોઈ અતિશયતા એ જોઈ જાય અને એને દ્રઢતા થઈ જાય કે ના ખરેખર આમ જ છે. એટલે એમનો વાર બહુ સામાન્ય હોય, પેલો અસામાન્ય શોધતો હોય એના માપથી અસામાન્ય પણ એને દેખાય નહીં, પણ જેને આત્માની નજીક જે જીવ ગયો છે, જેને આત્માની શાંતિનો કંઈક અનુભવ કર્યો છે, એવો જીવ એના ચિંતન એ પોતે ચિંતનમાં હોય અને સામા જ્ઞાની એ પણ ચિંતનમાં આવે ને કોઈક એવું વચન આવી જાય કે આ હું જે માર્ગનો શોધક છું એ માર્ગનો આ શોધક છે, એવી રીતે જ્ઞાની પુરુષ ઓળખાય.
તો આપતાના લક્ષણો બતાવ્યા, એ તો સર્વજ્ઞ હોય, વિતરાગ હોય અને હિતોપદેશી હોય, અને આપતાના બીજા પણ એ નામો આપ્યા કે જે આપ્ત છે કેવા છે કે પરમેષ્ટિ છે, પરમજ્યોતિ છે, વિમળ વિતરાગ, કૃતકૃત્ય, સર્વજ્ઞ, સાર્વ એટલે સર્વના હિતકર્તા, શાસ્તા એટલે હિતોપદેશી, એવા સાર્થક નામોથી જેમનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે આપ્ત કહેવાય છે. જૈન દર્શનની અંદર આપણે તે એક મોટી જો કોઈ વાત હોય તો એક વાત છે કે આપણા ઉપદેશક કોણ હતા, એનો મહિમા વધારે છે. કારણ કે આપણા જે ઉપદેશક છે એ તીર્થંકર દેવાધિદેવ, અને એના લક્ષણમાં મુખ્ય લક્ષણ સર્વજ્ઞતા અને વિતરાગતા. જૈન દર્શન આખું ગુણ પૂજક છે, કોઈ નામ સાથે કોઈ સંબંધ હોતો નથી. જ્યાં જ્યાં વિતરાગતા છે અને જ્યાં સર્વજ્ઞતા છે ત્યાં જ ઉપદેશ સાચો હોઈ શકે, પૂર્ણ હોઈ શકે, એની અંદર કોઈ પણ પ્રકારે ક્યાંય પણ વિરોધ આવે નહીં, અને સાંભળનારને હંમેશા હિતરૂપ જ પરિણમે, સિવાય કે કોઈ દુર્ભવ્ય હોય કે કોઈ એવો જીવ હોય, એની વાત જુદી છે. કેમ કે તીર્થંકર પોતે હોય તેમ છતાં તીર્થંકરની વાણીનો વિરોધ કરનારા જીવો તીર્થંકરની સભામાં પણ હોય એવા જીવોને બાદ કરીએ તો બાકી એમ કે એની યોગ્યતા એવી. અમે તીર્થંકરની વાણી એમને કાંઈ કરી દઈએ છીએ એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેમ કે તીર્થંકરની વાણી તો નિમિત્ત છે. તો પાત્ર જીવને હંમેશા તીર્થંકરની વાણી છે એ હંમેશા નિમિત્તરૂપ રહેશે. હવે વર્તમાનની અંદર આપણે જયારે જોઈએ તો આપણે તો જૈન દર્શનની અંદર એક મોટી પરિપાટી છે કે આ જે ઉપદેશક છે બધા તીર્થંકરો હોય, અને જૈન દર્શનની અંદર અનંત ચોવીસી થઈ ગઈ છે તો અનંત કાળથી આજ એક જ પ્રકારનો ઉપદેશ ચાલ્યો આવે છે. કેમ કે ચોવીસી અનંત થઈ ગઈ છે, પરંતુ તે અંતિમ ચોવીસી અને તે પણ ભરત ક્ષેત્રની, ત્યાં ભગવાન મહાવીરનું શાસન તીર્થંકર દેવ ભગવાન મહાવીરનું શાસન પ્રવર્તે છે, અને એ શાસનની પરિપાટીથી વર્તમાનની અંદર એમનો ઉપદેશ ચાલે છે. તો એ પરંપરાની અંદર ગણધર દેવાદી દેવ જે હોય, ગણધર દેવ હોય, એ ગણધર દેવ ખરેખર તીર્થંકરને જે કંઈ કહેવાનું છે એનું પૂર્ણ રહસ્ય જાણવાને પાત્ર જ અગર કોઈ પણ જીવ હોય તો ચાર જ્ઞાનના ધણી એવા ગણધર દેવ છે. કેમ કે વાણી સાંભળવી એક વસ્તુ જુદી છે, અર્થ સમજવો એક વસ્તુ જુદી છે, અને એનું રહસ્ય સમજવું એ વસ્તુ જુદી છે. પોતાની યોગ્યતા પ્રમાણે તીર્થંકરની વાણીમાંથી આપણે રહસ્ય લઈ શકીએ. એટલે પ્રથમા પ્રથમ પાત્ર કોણ ભગવાનની વાણીને સાંભળવાને માટે, કે એ ના હોય તો ભગવાનની વાણી ખરે જ નહીં. ગૌતમ ગણધરની હાજરી નહોતી, ભગવાન મહાવીર જ્યારે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન પ્રગટ્યું પછી ત્યાં પાત્ર જીવ નહોતો જે ગણધર થાય આવો, તો ભગવાનની વાણી એ વખતે ખરી જ નહીં. આ તો ભગવાનની વાણીને એને સામે પાત્ર જીવોનો બહુ નિમિત્ત સંબંધ બતાવ્યો છે. યોગ્યતા પ્રમાણે હંમેશા વાણી ખરે છે અને સામે એવો પાત્ર જીવો હોવો જોઈએ. એટલે પછી ઇન્દ્રભૂતિને ઇન્દ્ર લાવે છે ત્યાં. ઇન્દ્રભૂતિ તો પોતે બ્રાહ્મણ હતા, વેદાંતી હતા, અહીં આવે છે અને ભગવાનને જુએ છે. પરંપરામાં બધી વાતો જુદી જુદી છે, દિગમ પરંપરામાં એવું છે કે ભગવાનને જ્યાં જુએ છે ત્યાં જ એમનું માન ગળી જાય છે અને તરત એમને સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને શ્વેતાંબર પરંપરાની અંદર તો એમને પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્નનો સંતોષકારક ઉત્તર આપ્યો એટલે પછી એ ગણધર થયા. ઠીક છે, આ બધી તો વાત એકને એક જ છે કે ગૌતમ આવ્યા અને 64 દિવસ પછી ભગવાનની વાણીનો પ્રવાહ ચાલુ થયો. તો ભગવાનની વાણી દિવસમાં 3 વખત હંમેશા ખરે છે, એટલે કે ઉપદેશ 3 વખત ચાલે, સવારે બપોરે અને સાંજે, બધું થઈને 9 પોર સુધી અમને ઉપદેશ હોય છે એક દિવસની અંદર. પછી આવા પાત્રની ખામી હોય જો, એટલે ભગવાનની વાણીને પરમ પૂર્ણ રહસ્ય જાણનાર તો ગૌતમ હોય એટલે ગણધર હોય. એટલે ગણધર હંમેશા ચાર જ્ઞાનના ધણી, જ્યારે ગણધર પદ એમને પ્રાપ્ત થાય છે તે વખતે એમને ચાર જ્ઞાન તો હોય જ, એટલે કે જયારે દીક્ષિત થાય છે તે વખતે એના મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય છે. અવધિ અને મનોપર્ય બંને જ્ઞાન તે વખતે પ્રગટ થાય અને એ પારગામી છે. અને એમને પછી આ બધી શાસ્ત્રની રચના ગણધર દેવો કરેલી છે. ભગવાને કોઈ શાસ્ત્રની રચના કરી નથી, ગણધર દેવો કરે છે. પહેલા તો પરંપરાએ કોઈ શાસ્ત્રો આતે હતા નહીં, એ તો મૌખિક બધો ઉપદેશ ચાલતો અને પરંપરા એની ચાલ્યા આવતી. આ તો બધો પછી જેમ જેમ આપણે બુદ્ધિ મંદ થતી ગઈ તેમ પછી મહાપુરુષોને આચાર્યોને એમ લાગ્યું કે હવે બધા મંદ બુદ્ધિના જીવો જ આ કાળની અંદર આવશે અને જેમ જેમ કાળ જતો જશે તેમ તેમ બુદ્ધિ મંદ થતી જશે. આપણે માનીએ કે આપણે બહુ હોશિયાર છીએ કે ના, એવું કઈ નથી. આપણી હોશિયારી તો એ બધા ગણધર દેવાદી અને જે મહત્પુરુષો આગળ તણખલા સમાન છે. શ્રીમદ રાજચંદ્ર એક દિવસની અંદર 2000 શ્લોક કંઠસ્થ કરતા અને એક વખત બોલી જવાનું 2000 પછી એમને કહેવાનું એટલે ફરી એ બોલી જાય. એમને બીજી વખત કેવું નહોતું પડતું, તો કૃપાળુદેવ એક ઠેકાણે એમ લખે છે કે એક શ્લોક વાસ્તવને હજારો શ્લોકનું જ્ઞાન થઈ જાય છે. તો આ તો બધી પ્રતિભાશાળી વ્યક્તિઓ હતી. ત્યારે એમનો વિચાર કરીએ ત્યારે આપણી બુદ્ધિ આપણે બહુ જ કંગાલ લાગે. અહીં તો જો આવ્યા હોય બધાને એમ થાય કે અમે તો મોટા એન્જિનિયર ને અમે તો મોટા ડોક્ટર ને આપણે કાંઈ વાતમાં માલ નહીં. એ બુદ્ધિ બધી તણખલા જેવી, આ લોકોની કમ્પેરિઝનમાં કઈ નહીં. તો આવા મહત્પુરુષોએ આ વાણી એનું રહસ્ય જાણ્યું અને પછી એની પરંપરામાં શસ્ત્રોની રચના થઈ. તો શસ્ત્રોની રચના એટલા માટે થઈ કે મન બુદ્ધિના જીવો પંચમ કાળની અંદર રહેવાના હતા અને એટલું બધું યાદ રાખી શકે એમની સ્થિતિ નથી, માટે શાસ્ત્રની રચના કરવામાં આવી. અને દિગંબર પરંપરા પ્રમાણે તો આચાર્ય કુંકુંદ ભગવાન એ ક્યાંથી શરૂઆત થાય છે, એટલે કુંકુંદાચાર્ય ભગવાને તો નિશ્ચયની પ્રધાન શાસ્ત્રની રચના કરી અને દર્શન આચાર્ય હતા એમને પછી વ્યવહાર પ્રધાન શાસ્ત્રની રચના કરી. વ્યવહાર પ્રધાન શાસ્ત્રો એટલે કે જ્યાં કર્મગ્રંથ આદિ જે બધા છે આચાર, કર્મગ્રંથ મુખ્ય તો કર્મગ્રંથ એટલે જીવના ભેદો ને પ્રભેદો ને જગત પૂર્વ જ્ઞાન એ બધાનો જે વિષય આખો હતો ગણિતાનુયોગનો, એ એમને દર્શનાચાર્યના બે શિષ્યોથી રચના કરી અને સ્વતંબર પરંપરા પણ. તો ઘણા વર્ષો પછી આગમોની વર્તમાન આગમો જે કહે છે સ્વતંબર પરંપરામાં એની રચના થઈ. કે તત્વની બાબતની અંદર તો બહુ જોવા જઈએ તો એમાં ઘણો ભેદ નથી, બાહ્ય બધી ક્રિયાઓમાં બધો ભેદ છે એટલે એનું આપણે કઈ વિવેચન કે બાબતનો વિચાર નહીં કરીએ. તો આપણે તે પરંપરા છે, એ પરંપરાની અંદર જે જે આચાર્યો થયા તે આચાર્યો આત્મજ્ઞાની હતા, દરેકે દરેક પોતાના સ્વરૂપમાં નિમગ્ન હતા. અને જેને આત્મજ્ઞાન હોય અને જેને સંયમ હોય એ શાસ્ત્રની રચના કરતા. પણ ઓછામાં ઓછું આત્મજ્ઞાન હોવા જ જોઈએ, પછી ગ્રસ્ત હોય આત્મજ્ઞાની એમને પણ શાસ્ત્રોની રચના કરી છે. એ મોક્ષ માર્ગ પ્રકાશક પંડિત તોડનમલજીએ રચના કરી, તો એ પોતે ગ્રહસ્થ હતા. આત્મજ્ઞાની એટલા મરસિંહમાં જે કહ્યું આત્મજ્ઞાની ત્યાં મુનિપણો, તે સાચા ગુરુ હોય બાકી ગુરુકુળ કલ્પના આત્માર્થી નહીં જોય. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. આપણા ત્યાં બધું આ નિયમ છે કે આ ન હોય તો નહીં જ શાસ્ત્રની રચના થઈ શકે જ નહીં. મોટો ભાગ તો આચાર્યો જ ની જ રચનાઓ છે. આપણે ત્યાં જે બધી રચનાઓ છે, મૂળ જે શાસ્ત્રો છે, એ બધા સશાસ્ત્રો બધા આચાર્યોની રચનાઓ છે. સ્વતંબર પરંપરા 45 આગમો બધું ભગવાનની વાણી છે એ પ્રમાણે જ આખું આપણે આગળ મૂકવામાં આવ્યું છે. તો આપણે ત્યાં આપણા પરમગુરુ તો તીર્થંકર દેવાધિદેવ આપણા આદ્ય ગુરુ, અને એની પરંપરામાં આ પ્રમાણે ઉપદેશ ચાલ્યો આવે છે. અને કે ઉપદેશ આપનાર આત્મજ્ઞાની હતા, આત્મ અનુભવી હતા, અને પોતાના અનુભવમાં જેમ જેમ આવ્યું તેમ તેમ એમને વાત કરી, શાસ્ત્રની રચના કરી. અને એ શાસ્ત્રની રચના જે કઈ હોય તે સત્ય છે, એમાં કોઈ વસ્તુ ઠીક આચાર્યોની અંદર કઈ કોઈ નાની બાબતની અંદર હોય કોઈ વખતે જરા મતભેદ, પણ મૂળ તત્વોમાં કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કોઈ આચાર્ય જૈન આચાર્યોમાં ક્યાંય પણ મતભેદ જોવામાં આવ્યો નથી. એક જ વાત પહેલેથી છેલ્લે સુધી, કેમ કે કલ્પના નથી. જે શાસ્ત્રો બાકીના બધા શાસ્ત્રો છે એમાં કલ્પના વિશેષ હોય છે, પણ જૈન દર્શનમાં તો આમનાય છે, મર્યાદા છે કે આત્મજ્ઞાન વિના શાસ્ત્ર ની રચના થઈ શકે જ નહીં. એટલે ભગવાન કુંકુંદાચાર્ય સમયસરની પાંચમી ગાથામાં કહ્યું કે આ જે કે હું તમને સમયસર કહું છું તે આત્માના નિજ વૈભવથી કહું છું. દર્શાવું એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવથી દર્શાવું તો કરજો પ્રમાણ ન ગ્રહ છલ નાદી. આમ ક્યાંક ભૂલી જાઉં તો તમે દોષ ગ્રહણ ના કરશો, પણ જે કઈ હું કહું છું એ મારા આત્મા અનુભવથી કહું છું. અને જો કૃપાળુદેવના બધા પત્રો તરફ જોઈએ તો એને જે કઈ વાતો લખી છે એ પોતે પોતાના અનુભવમાં કલમ બોળી બોળીને વાતો લખી છે. સહજ નિષ્પૃહ ભાવ, એમને કઈ શું લેવાનું હતું? આચાર્યનું કઈ લેવાનું હતું નહીં, કોઈ કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. સહજ જરા કરુણા આવી જીવો પ્રત્યે, જીવો બધા બહુ દુઃખી છે તો એમને માટે કઈ કઈ સમયસર કુમકુંદાચાર્ય માટે થોડું પોતે પોતાના માટે થોડું લખ્યું હતું, અને કૃપાળુદેવ જે કઈ પત્રો લખ્યા છે તો એમને માટે થોડા લખ્યા, તો એમને કરુણા આવી. એટલે તીર્થંકરોને કરુણા આવે છે અને એમની વાણી છૂટે છે. તો હવે પછીના શ્લોકની અંદર એ વાત કહે છે કે શા માટે તીર્થંકરો જે વિતરાગ છે, જેમને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, તો પછી વિતરાગની ઈચ્છા ન હોય. ઈચ્છા હોય ત્યાં વિતરાગતા નથી, કેમ કે ઈચ્છા જ્યાં ઈચ્છા છે પછી એ શુભ કે અશુભ ત્યાં આત્માની હિંસા છે, પૂર્ણ હિંસા નથી. એટલે જ્યાં કઈ પણ ઈચ્છા છે તો વિતરાગની ઈચ્છા હોય નહીં, અને જો વિતરાગની ઈચ્છા ન હોય તો પછી વિતરાગે શા માટે શાસ્ત્રની અગર તો આ પ્રરૂપણા શા માટે કરી? તો અહીં શ્લોકની અંદર વાત બતાવે છે. ખરેખર તો શું હોય છે કે જયારે અમે તીર્થંકર નામ કર્મ બાંધે છે, તીર્થંકર નામ કર્મ હંમેશા આત્મજ્ઞાન થાય પછી જ બંધાય, એની પહેલા તીર્થંકર નામ કદર કોઈ બાંધી શકે નહીં. અને એને માટે દિગંબર અને શ્વેતાંબર પરંપરાની અંદર થોડી થોડી જુદી વાતો છે. ત્યાં 16 કારણ ભાવના 16 પ્રકારના કારણોથી જ આવી વાણી થાય, અને ત્યાં 20 કારણો બતાવ્યા છે. વાતો તો અંદર એક ને એક હોય, ભાઈ હોરના 20 કરેલા હોય, અગર તો 20 ના 16 કરેલા હોય મૂળ તત્વની બાબતમાં. પણ મૂળ એક વાત છે કે આત્મજ્ઞાન વિના તો નહીં. અને એ વખતે એમને જયારે પોતાના આત્માનો વૈભવ જોયો, આત્માની જયારે પરમ શાંતિનો અમને અનુભવ કર્યો, ત્યારે એમને અંતરમાં કરુણા થઈ કે સુખ તો અંતરમાં છે અને આ જગતના જીવો સુખને માટે બહાર દોડી રહ્યા છે અને દુઃખી થઈ રહ્યા છે. તો એમનું દુઃખ જોઈને એના અંતરમાં કરુણા આવી અને થયું કે આખું જગત જૈન દર્શનનું રસી કરું, સર્વજીવ કરું શાસ્ત્રને રસી, એવી ભાવ દયા મન ઉલસી. એમના અંતરમાં એવો ભાવ આવ્યો કે સમગ્ર જગતના જીવો આ વાત પામે, કેમ કે જે અમૃત છે, અમૃત એટલે જે કાયમ માટે મરણનો નાશ કરીને અમૃત કહેવામાં આવે છે, જે અમર બનાવી દે, મૃત્યુને જીતી લી, મૃત્યુ રહ્યા નહીં. કોણ આપણે બધા મૃત્યુનો જે જય કરે એવું જે અમૃત, એ અમૃત એમને પ્રાપ્ત કર્યું. અને પ્રાપ્ત કર્યા પછી એમને અંતરમાં થયું કે આ બધો વૈભવ તો અંદરમાં છે, અમે અનુભવથી આને અનુભવી રહ્યા છીએ, આ વૈભવને સુખ તો અહીંયા છે અને લોકો જગતના જીવો બહાર ફાંફા મારે છે સુખને માટે, ઇન્દ્રિયના ભોગોની અંદર સુખને માટે ફાંફા મારે છે. એ સુખ કદી ત્રણ કાળમાં મળવાનું નથી, અને જે કંઈ સુખ એમને મળે છે એ હંમેશા દુઃખ, જેની પાસે દુઃખ લાગેલું છે એવા સુખની પાસે જીવ પડી રહ્યા છે, જેનું પરિણામ માત્ર દુઃખ છે. પશ્ચાત દુઃખ તે
સુખ નહીં,
સુખ નહીં પશ્ચાત દુઃખ, જે વિષયો પાછળની દોડ છે. ખરેખર તો વિષયનું સુખ છે એ તો વિષયની વેદનાનો પ્રતિકાર છે, સુખ નથી. એ તો માત્ર તાવ આવ્યો હોય પછી આપણે ઔષધ લઈએ એ ઔષધ જેવું છે, પણ અનંતકાળથી જીવને મિથ્યાત્વ લાગેલું છે, ભ્રમણા થઈ ગઈ છે. તો ભ્રમણાથી એ જ્યાં સુખ નથી ત્યાં પોતે સુખની કલ્પના કરીને સુખની પાછળ દોડે છે અને પાપ અને પામે છે માત્ર દુઃખ. કોઈ પણ જગતના પદાર્થની ઈચ્છા માત્ર દુઃખની પ્રાપ્તિ માટે જ છે. કોઈ પણ ઈચ્છા દુઃખની પ્રાપ્તિ માટે જ છે. ઈચ્છા રહિત અવસ્થા થતાં સુખની પ્રાપ્તિની શરૂઆત થાય છે. એની પહેલા કોઈ સુખ છે જ. યહ કામયતિ સ દુઃખમ કામયતિ, થેર ગાથા છે બૌદ્ધ દર્શનની અંદર, એમાં સૂત્ર છે. અહ કામયતિ, જે કામના કરે છે માત્ર દુઃખની જ કામના થઈ શકે છે, સુખની કામના થઈ શકતી જ નથી. યહ કામયતિ સ દુઃખમ કામયતિ. તો આ મહાપુરુષોએ સમગ્ર કામનાનો નાશ કરી અને પોતાના સ્વરૂપની અંદર ડૂબી ગયા અને ડૂબતા જ પછી જે કઈ એમને મહાશાંતિ અને સામ્ય ભાવની પ્રાપ્તિ કરી અને એમને થયું કે સુખ તો અહીં છે, માટે અમે આ જીવોને આ સુખની પ્રાપ્તિ થાય એટલા માટે આ જીવોને સુખની પ્રાપ્તિ થાય એવી ઈચ્છા કરી ત્યાં કર્મ સુખ બંધાઈ ગયું તીર્થંકર દેવને. એટલે જે તીર્થંકર ભવિષ્યમાં થવાના હોય એ તીર્થંકર ગોત્ર બાંધે તે વખતે આવી ભાવના કરેલી હોય તો આવી ભાવના ત્યાં કર્મ તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું. તો તીર્થંકર નામ કર્મનો ઉદય આવે છે એટલે ભગવાનની વાણી ખરે છે. ભગવાનને એ વખતે ઈચ્છા નથી હોતી, તો કોક ના થાય કે ઈચ્છા વિના બોલતા હોય છે, પણ બોલતા જ નથી. ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ છે. આત્માના બધા પ્રદેશોમાંથી નીકળે અધિગમ્બર પરંપરાની વાત કરું છું અને એ વાણી જે દેવો હોય છે એનું પરિવર્તન કરી નાખે છે, એમની પાસે લખતી હોય છે. એટલે દરેકે દરેક જીવો પોતપોતાની પરિભાષાની અંદર સમજી જાય તો એવી અમૃતરૂપ વાણી એ જયારે તીર્થંકર નામ કર્મનો ઉદય આવે, ભગવાને તીર્થંકર નામ કર્મનો ઉદય વિતરાગતા પૂર્ણ થયા પહેલા આવે નહીં, તો વિતરાગ દર્શન એમને કેવળ જ્ઞાન થાય પછી આનો ઉદય આવે છે. એટલે ઈચ્છા રહિત એમની વાણી હોય છે અને અંતરસ્પર્શીની વાણી છે, ત્યાં પૂર્ણ વિતરાગતા છે, પૂર્ણ જ્ઞાન છે, તો એ વાણી પણ પૂર્ણ છે અને એ વાણીમાં 35 પ્રકારના અતિશયો હોય છે. ભગવાનને 34 પ્રકારના અતિશયો, એ વાણીને 35 ગુણો હોય છે, એવી વાણી ભગવાનની હોય છે. એટલે મહાપુરુષો તો ક્યારેક ક્યારેક આચાર્ય હોય છે ને તો બહુ આમ ઉષ્મા આવી જાય, બહુ આનંદમાં આવી જાય, ત્યારે કોઈ કોઈ વખતે એવો શ્લોક લખી નાખે છે કે ભગવાન આપણી વાણી તો એટલી મધુર છે કે આ શેરડી શરમાઈ ગઈ અને ચીચુડામાં પીલાઈ ગઈ, કે અમે એમની આગળ તો કઈ ને તુચ્છ છીએ. આચાર્ય એવો શ્લોકો રહેશે, અમારામાં તો એટલી મીઠાશ નથી જેટલી ભગવાનની વાણીમાં મીઠાશ છે. અને ભગવાનની વાણી સાંભળવા જે જાય એને એટલી બધી મીઠી લાગે એ વાણી એ સાંભળ્યા જ કરી. અને મહાપુરુષોની વાણીની અંદર અને જે અંતરસ્પર્શથી આવે છે, કેમકે અંતર શુદ્ધિ છે અને શુદ્ધિનો સ્પર્શ છે, એટલે સા અતિશય વાણી હોય છે, એમને આશ્ચર્યકારક વાણી હોય છે, એ સમાજનો સ્પર્શ કરે કરે ને કરે છે. એટલે ગાંધીજી કહે છે જયારે અમે શ્રીમદ રાજચંદ્ર એમને સત્સંબંધ હતો તો કે જયારે બોલતા તો એમની વાણીમાં એટલી વાણી મધુર હતી કે અમે સાંભળતા અમે થાકતા નહીં. આ ગાંધીજી કહે છે, શ્રીમદજીને ગાંધીજીને સારો પરિચય હતો. તો મહાપુરુષોની વાણી હંમેશા એવા પ્રકારની જ હોય છે કે સમાજને હંમેશા અસર કરે, જો પાત્ર હોય તો અસર કર્યા વિના રહે.
સુખધામ અનંત સુસંગ